તારીખ 14 સપ્ટેમ્બર 2003 સારંગપુરમાં શ્રાદ્ધ પર્વમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિદિન નિમિત્તે ગુણાતીત કા ડંકા આલમ મેં બજવાયા વીર સ્વામીજીને એ કીર્તન સંતો દ્વારા રજૂ થયા બાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપેલા પ્રાસંગિક આશીર્વાદ.
આલમમાં ડંકો માર્યો એટલે પછી રાજી થાય ને બધા. શાસ્ત્રી મહારાજે શૂન્યમાંથી સર્જન કર્યું છે, કઈ જતું નહીં, એમાંથી આટલું મોટું મંદિરો સત્સંગ ને બધો વિકાસ થયો, તો એનો આલમમાં ડંકો વાગ્યો એટલે આપણે એનો ગૌરવ હોય, આપણે આનંદ એવો રહેવો, કેફ રહેવો જોઈએ ને. પછી મરતી મરતી કાન હલાવે કે આ પેલી ઘંટડી વગાડે કઈ કામ થતી છે તો ડંકા જ વાગે. ચારે બાજુ એવા ડંકા વાગ્યા છે ને આપણે વગાડીએ છીએ, એમાં કઈ ખોટું નથી, કે લોકોને બતાવવા માટે કે લોકોને દેખાડવા માટેની વાત નથી. આ તો ઠેઠ પરદેશ સુધી ને અમેરિકા અને બધા દેશોની અંદર આ સમુદ્ર પારની જ વાત છે. એટલે કહું છું એટલે વધારે ડંકો વાગ્યો ને, નહીં તો અહીંને અહીંયા ઘોડામાં ઘોડો અરે ફરિયામાં ફર્યો હોય એવી વાત નથી કે ચાલો આપણે આ રીતે લોકોને સમજાવી દઈએ. પણ સાસીમાનું કાર્ય લોકોને સમજાવી દેવાનું હતું નહીં કે ચાલો જરા શો કરી નાખીએ, એવું પણ નહોતું. એમનું નક્કર કામ હતું શાસ્ત્રી મહારાજનું, કે અક્ષર ને પુરુષોત્તમનું જ્ઞાન છે જે શ્રીજી મહારાજ સિદ્ધાંત લઈને આવ્યા હતા, એ સિદ્ધાંત બધાને સમજાય એટલા માટે એમનું કાર્ય હતું. એમને જો દરેકના જીવનમાં આવું શુદ્ધ ઉપાસનાનું જ્ઞાન થાય તો એ લોકોને બધા પોતાના દરેક કાર્યોમાં પણ બળ રહે અને ભગવાનની ઉપાસનાની દ્રઢ થાય તો અંતે ભગવાનના અક્ષરધામો જઈને પણ બેસી જવાય. એટલે એવું કાર્ય હતું, કારણ કે પહેલાં તો બધાને સમજવું જ કઠણ હતું. ખૂનીયું જ્ઞાન જેને કહેતા, કે આ વાત અક્ષરને પુરુષોત્તમની ખૂણામાં બેસીને વાત કરવી પડે, કોઈ સાંભળી જાય તો ઉપાધિ થાય, કોઈ સાંભળી જાય તો ઉપાધિ થઈ જાય ચારે બાજુ. એટલે બેસીને બે ચાર જણા બેઠા બેઠા વાતો કરે તો પછી એક ખૂનીયું જ્ઞાન છે એ જયારે બોચાસરના ચડોતરના ચાંકમાં મંદિર થયું ત્યારે ખબર ને પડી ગઈ બધાને કે આ ખૂનીયું નથી, આ તો હવે બધું જબરજસ્ત છે. અને ત્યાંથી સારંગપુર આવ્યા, સારંગપુરની અંદર પણ એમના બધા વાતો કરતા કે ગુજરાત તો ગાંડી છે, દાળ ભાતની ખાનારી છે, એટલે ન્યા શાસ્ત્રીનું પોલ ચાલી ગયું, પણ આ બાજુ આવી જાય સૌરાષ્ટ્રમાં પથ્થરપાણામાં એટલે ખબર પડે કે કેમ મંદિરો થાય છે. ભગવાનનું કરવું ને ભગવાનની ઈચ્છા, જો મહારાજની ઈચ્છા હતી તો શાસ્ત્રી મહારાજ અહીંયા પાયો નાખ્યો અને એવું જબરદસ્ત કર્યું એમના છાતી ઉપર જ, અને જોઈને ઢંગ થઈ ગયા. પછી એને કહ્યું નહીં શાસ્ત્રીએ કરે બરોબર, આટલું મોટું મંદિર પૈસાની તછતા પણ પાયો જ મોટો જબર નાખ્યો. પોજાન તો બે માનું એ છે, પણ આ તો એટલું બધું સર્વોપરી કરી દીધું છે કે ઊંચું લાંબું પહોળું બધું જબરજસ્ત. કારણ કે આપણે તો આ પહેલું કરતા પહેલા વિચાર થાય, પૈસા હોય તો વિચાર થાય, માણસ હોય તો વિચાર થાય કે આવું કામ કેમ કરાય. તો સ્વામી કહે છે એ વખતે એમની પાસે કંઈ નહીં, છતાં આટલો મોટો પાયો નાખીને મંદિર કર્યું. એટલે કહેવું છે કે પહેલાંને હતું કે આ બધું શું કરવાના છે, શું કરવાના છે, મુઠ્ઠી જેટલા હાડકા અને એમાં આ કામ કરવાનું. સામાન્ય એમની શાસ્ત્રીમાં શરીર પહેલાં બહુ શુકલ હતું એટલે એમાં દરેકને થાય કે આવો શુક લકડી માણસ શું કરવાનો છે. પણ ગાંધીજી શુક લકડી હતા અને આખો દેશ ધ્રુજાયો. ગાંધીજી આપણે કેટલા શુક લકડી હતા ને બિચારા, લઈને ધોતી પહેરીને આપણે પેલી લાકડી લઈને ફરતા હતા અને શુક લકડી ખાવામાં ખોરાક ઓછો. શાસ્ત્રી મહારાજ પણ એવી રીતે પણ હતા, છતાં લોકો કહેતા હતા. પણ ગાંધીજીએ પણ સ્વરાજ લીધું, શાસ્ત્રી મહારાજે પણ અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડી દીધો. પછી અધોરામ પૂરું, પછી ગોંડલ. હવે આ મંદિરો તો અધોરમાં છે, કામ ચાલે છે ને ત્રીજો પાયો. એ તો વિચાર જ ના, એક પ્રોજેક્ટ પૂરો કરીએ પછી બીજો કરીએ ને. હા તો પ્રોજેક્ટ ચાલુ છે ને બીજો પ્રોજેક્ટ, બીજો નહીં ને ત્રીજો. ગોંડલ અક્ષર ડેરી પણ પ્રાપ્ત થઈ ને એમાંથી મંદિર પણ થયું. એટલે એમ કે એમનું ભગવાનને વિશેની જેને શ્રદ્ધા કહીએ છીએ, વિશ્વાસ કહીએ છીએ, શ્રીજી મહારાજની આ વાત છે તો એ ભગવાનમાં વિશ્વાસ હોય તો શું ના થાય, એનો મહિમા હોય તો શું ના થાય, બધું થઈ શકે. એમને એ હતું, બધી વસ્તુ આ તે બધું ઓછું નહોતું આ સંસારી રીતે, પણ શ્રીજી મહારાજની વિશેની શ્રદ્ધાને ડરતા કે મહારાજનો સંકલ્પ છે તો થશે જ એવી એમની હિંમત હતી, એવું એમનું બળ હતું. અને એ વાત એમને કરી તો ધીરે ધીરે માનસો વધ્યા છે અને બધું કામ થઈ ગયું અને મંદિરો પણ થયા છે, થયું છે. એટલે એ રીતે એમના સંકલ્પ હતા. અને જોગી મહારાજે સંકલ્પો કર્યા કે દેશ પરદેશ પણ સત્સંગ થાય, ત્યાં પણ ડંકો વાગે. જોગી મહારાજ તો ડંકો વગાડવાની જ વાત કરતા હતા અને ડંકો વાગ્યો. અત્યારે આ સંતો પેલો લાવી ઊંચકતો ઊંચકતો બિચારો પડતો હતો, પણ એ જોરદાર હતો કે આવો ડંકો વાગે તો કંઈ ઢીલું ના મૂકું, કેર તૂટી જાય તો ભલે તૂટી જાય પણ ડંકો વગાડવો જોઈએ. મરણીય ઉપાય કહેવાય, આ મરણીય ઉપાય હતા બધા. આજે આ ડંકો વગાડવો એમાં મરણીય ઉપાય, મરીને જીવવાનું. જેમ માણસ જયારે યુદ્ધમાં જાય છે લડાઈમાં ત્યારે પેટ કટારી મારી પગ પરટે, એ જે લડવો જાય છે લડવા માટે બોર્ડર ઉપર, ત્યારે એ શૂરવીર માણસ છે એ મોરો વિચાર કરી ના નીકળે કે ત્યાં જઈશું શું થશે, ત્યાં જઈશું તો પછી આપણે આમી સાથે ઘા લેવા પડશે, મરી જઈશું, બૈરા છોકરાને શું થશે, એ જઈને લડે ખરો. અહીંથી જ મોરી વાત કરતો હોય ત્યાં શું બૈરા છોકરાની વાત કરે કે બૈરા છોકરાનું શું, બૈરા છોકરાનું તો થવાનું છે થશે, પણ મારે દેશને આ સેવા કરવી છે અને એ કરવું છે તો એ પેટ કટારી પહેલો મારી દે, પછી બાંધી દે બરોબર ઉપર પાટો, આમ પેલો બાંધે છે ને એના ઘા ઉપર બાંધી, પછી હાથમાં હથિયાર લઈને લડવા જાય. અને ત્યાં જઈને પાછો એવો વિચાર ના કરે કે આપણે આગળ નથી લડવું, પાછળ ઉભા રહીશું, પછી કારણ કે ગોરી વાગે પહેલી તો આપણે ચાલ્યા ગયા, એના કરતા બધા મરે પછી કદાચ થાય તો શું નહીં, નહીં તો પછી નાહી જઈશું પાછળથી, પાછળથી ભાગી જઈશું, બહુ એવું લાગશે. તો હવે એવા મોરા વિચાર કરનાર માણસ હોય અને એવા વિચારથી ત્યાં લડવા ગયો, એ શું લડી કરીને આવે, પાછળથી ઘા ખાઈને આવે લોકોના ભાલાના બીજા તેદા, તો પેલા ભાલાથી લડતા તલવારોથી લડતા, એ ઘા વાગે ભાગે ને તો ભાગે ને પછવાડે ઘા વાગે, અને હામી સાથે લડે ને હમે વાગે, તો પેલા પછી જાય જ એવું કે હું તો લડીને આવી ગયો, એમ કેવી રીતે લડ્યો, તો કે જો આ ઘા વાગ્યા, અરે ભાગ્યો છે તું લડ્યો છે નહીં, ભાગીને આવ્યો છે, પાછળ ઘા ખાતા તો લડ્યા, હું ભાગીને આવી ગયો એટલે પાછળથી ઘા વાગ્યા, હામી સાથે ઘા લેવાના. તો એમ શૂરવીર માણસ છે એ સામેના ઘા લઈ અને ત્યાં લડવા જાય તો ત્યાં હજારોને પોતે લડીને પોતાનું નિશાન ત્યાં રોપી દે, પોતાની જીત થઈ જાય. આપણે પણ આ અક્ષરધામનું નિશાન લેવા માટે જન્મ્યા છે, શાસ્ત્રી મહારાજે આપણને સ્વાસ્થ્યોગી માં જે આ જ્ઞાન આપ્યું છે આપણે પણ એ જ નિશાન લેવું છે. આ તો લૌકિક રીતે આપણે રાજનીઓ વાત કરી, એ નિશાન લેવા માટે પણ પોતે બલિદાન આપી દે છે. લોકો આ રીતે બધું સમર્પણ થઈ જાય છે અને આપણા બધા આપણી જે મિલકતો પણ સ્વરાજમાં લૂંટાઈ ગઈ, જેલમાં પણ પૂરી ગયા, બધું જે થવાનું થાય પણ સ્વરાજ લેવું છે એવી જો હિંમત હતી તો પહોંચી ગયા. એમ આપણે પણ અક્ષરધામનું નિશાન લેવું છે, અક્ષરધામનું સુખ લેવું છે, મહારાજની સેવામાં બેસવું છે. તો પછી આપણે આ દુનિયાના થોડા સુખ માટે જ્યારે આટલું બધું ભોગવતા હોય તો આ તો ભગવાનનું સુખ લેવા માટે જરાય બીજો મનમાં સંકલ્પ વિકલ્પ થવો નહીં. મહારાજ સર્વોપરી અવતારના અવતારી છે, ગુણાત્યાંશય મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ મહાન પુરુષ એ છે, એમનો દરદ આપણે હોવું, એમનું કાર્ય પણ સર્વોપરી છે, એ પોતે સર્વોપરી છે. આ કંઈ આપણને ખોટે રસ્તે રવાડે ચડાયા નથી. મહારાજ શ્રીજી મહારાજ પણ વચનામાં કહ્યું હું તમને ખોટે રવાડે ચડાવું એમાં મારું શું સારું થાય, વચનામાં મહારાજ પોતે બોલે છે કે હું તમને બધાને ખોટે રસ્તે ચડાવી દઉં કે આ સ્વામિનારાયણ ભગવાન છે, મને માનો ને પૂજન કરો ને એવી વાતો કરી અને તમને ખોટે મારું સારું શું થાય, માટે હું તો તમારા જીવનું ઋણું કલ્યાણ થાય એટલા માટે જ, મને કોઈ સ્વાર્થ નથી, મારે કંઈ જોવતું પણ નથી. અને એમને શું જોઈએ, જે એને અનંત કોટી બ્રહ્માના રાજા ધીરા છે એને શું જોઈએ, એને આપણે શું આપી શકવાના હતા, આપણે આપીને કેટલું રાણા આપી દેવાના છે, એટલે કહેવાનું શું કે આપણી ગજવું કેટલું છે, જે હોય એટલું આપણે કરીએ છીએ, પણ એ તો અનંત કોટી બ્રહ્માના ધીરા, અને એ તો બધું ધારે જ કરી શકે, જમીનમાંથી આવા મંદિરો સોનાનો કાઢી શકે એવું છે. તારે કહેવાનું શું કે એમની શક્તિ અપાર હતી, પણ છતાં એ કહે છે કે મારે કોઈને ખોટે રસ્તે ચડાવીને છેતરામણ કરીને ઠગાઈને કશું કરવું નથી, તમને સાચી વાત સમજાવીને તમારા જીવને દ્રઢકરણ કરવું જોઈએ. મહારાજ પોતે બોલ્યા એમ શાસ્ત્રીજી મહારાજને પણ આ જ વાત હતી કે આ પ્રમાણે આ ભગવાનનો સંદેશો છે ને હું આપવા આવ્યો છું ને એ બધાને આ વાત દ્રઢ કરવી છે. અને એમાં એમ મારે કોઈને ખોટી રીતે સમજાવવું નથી, વચનાવતના આધારે છે, શાસ્ત્રોનો આધાર છે. ત્યાર પછી બધા જેટલા અનુભવી માણસો એ અક્ષરને પુરુષોત્તમના જ્ઞાનની અંદરના હતા એ બધાને પૂછી. મોટા સદગુરુઓ મહારાજના વખતના 16 સાધુ એમના વખતમાં હતા. શ્રીજી મહારાજના સાથે એમના ગુરુ જ્યારે વિજ્ઞાનાનંદ સ્વામી એ ગુરુ એ 12 વર્ષ સુધી મહારાજની સાથે રહેલા હતા અને સંગીતના પણ બહુ એમના કરતા હતા. અને 1000 શ્લોક તો બધા શાસ્ત્રોના મોઢે હતા અને એ બધી વસ્તુ એમને જાણતા હતા. એવા તો ગુરુ એમને પોતે કર્યા હતા સાધુ થયા ત્યારે વિજ્ઞાન સ્વામીને. અને ત્યારથી બીજા 12 સાધુ 15 સાધુ હતા એના દર્શન હતા. એટલે મહારાજના સાક્ષાત સંબંધ જ એમાં કરાય દૂર નહીં. આપણે મહારાજના મળેલાને જ સાધે છે, એમનો દર્શન એમનો સમાગમ એમની થઈને એમના થકી આ બધી વાતો સાંભળી. કે આ પ્રમાણે ગોપાળન સ્વામી જેવા સંત મોટા જબરજસ્ત એમને પણ કહ્યું કે આ ગુણાત્યાન સ્વામીનો મહિમા એમને કહ્યો. અને ભોયકાના સોની હતા એને આ ભોયકાના મારા શેઠિયા બેઠા છે એર ગામના હતા એને કહ્યું કે આ મારે દર્શન સમાધિમાં થાય એવું કંઈક બતાવો અક્ષરધામ. ગોપાલ સ્વામી આપણે યોગી હતા એટલે એને એમ વાત કરી બતાવીશ અક્ષરધામ તને. એક વખત બતાલમાં બિરાજમાન હતા અને બધા સંતોની પંક્તિ બેઠી હતી. ગોપાલ સ્વામીની સાથે ગુણાત્યાન સ્વામી બધા બેઠા હતા સભાની અંદર. પછી આવી સભા હતી એમાં માલજી સોની જોયા અને મારે બોલાયા કે માલજી હું તને કહેતો હતો અક્ષરધામ મને બતાવો. કે હા મહારાજ બતાવો. સારું આ બેઠું એ અક્ષરધામ. આ ગુણાત્યાન સ્વામી બતાવીને કહ્યું કે અક્ષરધામ. આવા ગોપાલ સ્વામી સમર્થ હતા બે દેશના આગેવન કહેવાય ને બધી પ્રતિષ્ઠાને આગેવન સંત કહેવાય એ પણ આટલો મહિમા સ્વામીનો સમજતા હતા. એટલે કે અહીંયા ગપોટ્યું નથી આવા મૂળ છે. એવી થકી આ ગુણાત સ્વામી મૂળ અક્ષર છે. ગુણાત સ્વામી કેમ પધરાવો કેમ પધરાવો છો પણ મહારાજ અક્ષરધામમાંથી એમને લઈને આવ્યા છે ને એવો મહિમા બધા છે. નિષ્કવાન સ્વામી એમના ગ્રંથોમાં લખી નાખ્યું. આચાર્યો જેવા છે એમને લખ્યું છે નિષ્કવાન બિહાલાજી.